તારીખ 20/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 781 પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 82A
શ્રીમદ રાજચંદ્રાંક 81 બનારસીદાસજીના નાટક સમય સારમાંથી પરમ પુરુષ દશા વર્ણન. પરમ પુરુષ એટલે અહીંયા સર્વજ્ઞ દેવ નથી લેવા, પણ જે જ્ઞાની ધર્માત્મા છે, જે હજી ગ્રસ્ત દશામાં છે, પૂર્વકર્મના યોગ્ય છતાં પણ અંદરથી પોતાના શુદ્ધાત્મામાં એકતા કરીને જે બહારથી તદ્દન ભાવથી ખસી ગયા છે, જુદા પડી ગયા છે, એની દશા કેવી હોય છે, નાની પુરુષની અંતરંગ પરિણતિ કેવી હોય છે, કે જેને લઈને બાહ્ય પરિણામોમાં પણ એ અંતરંગ પરિણતિનો પ્રભાવ ઉત્પન્ન થયેલો હોય છે, એવા સત્પુરુષને અહીંયા પરમ પુરુષ કહે છે. એમની દશાનું બનારસીદાસજીએ બહુ સુંદર વર્ણન કર્યું છે. પત્ર સ્વભાગભાઈને લખેલો છે અને સ્વભાગભાઈના અંતિમ દિવસે આ પત્ર એમને છેલ્લો મળેલો છે. ત્યાર પછીનો પત્ર પણ એમના કુટુંબીજનોને મળ્યો છે, જે દેહાંત પછી લખાયેલો છે. એવા એ નામ પ્રમાણે એમનું સૌભાગ્ય હતું, નામે સૌભાગ્ય છે કે દેહાંત કાળે છેલ્લે છેલ્લો કૃપાળુદેવનો પત્ર એમને મળ્યો છે, અને તે પણ પરમ પુરુષ દશા વર્ણન વાળો. કૃપાળુદેવ પણ જાણતા હતા કે સૌભાગ્યભાઈના હવે આ કદાચ છેલ્લો જ પત્ર છે, આ પછીનો પત્ર એમને નહીં મળે, અથવા આ પછી એમને પત્ર લખવાનો પ્રસંગ નહીં હોય. આ હાલમાં તો એમની અંતિમ સ્થિતિને અનુલક્ષીને ગ્રહસ્થ દશામાં જ્ઞાની પુરુષને ક્યાંય સંબંધ જ જાણે હોતો નથી. જેને રાગનો સંબંધ કહીએ, રાગનો એટેચમેન્ટ કહીએ, જોડાણ કહીએ, એ જ્ઞાનીને નથી હોતો. એનું સ્મરણ કરેલું છે કે તમને પણ અત્યારે ક્યાંય વિકલ્પ રહેવો ઘટતો નથી, જોકે હતો પણ નહીં એમને, કોઈ કુટુંબ સંબંધે કોઈ વિકલ્પ એમને હતો જ નહીં, સંસાર સંબંધે કોઈ વિકલ્પ એમને હતો જ નહીં. છતાં પણ દ્રઢતા અર્થે, વિશેષ સ્મરણ કરાવવા અર્થે અને એમનો આત્મભાવ વિશેષ સ્થિર થાય તે અર્થે એમણે આ પત્ર લખ્યો છે. કીચ સો પણ અકળ જાકે નીચ સો ન રે સુપદ, મીચ સી મી તારી ગુરુ આય જાકે ગાર સી, જહેર સી જોગ જાતે કહેર સી કરા માતે, હર સી હોસ પુદ્ગલ છબી છાર સે, જાલ સો જગબિલાસ ભાલ સો મનવાસ કાલ સો કુટુંબ કાજ લોક લાજ લાડશે, સીઠ સો સુજસુ જાને મીઠ સો વખત માને, એસી જાકી રીતિ તાહી બંદત બનારસે. લક્ષ્મણાથની દાસે અંતિમ ચરણમાં એવા જ્ઞાની પુરુષને પોતે વંદના કરી છે. એવી જેની દશા હોય એને તો હું વંદન કરું છું. તારું દીધે આ છંદના પોતે જ અર્થ કર્યા છે. જે કંચન ને કાદવ સરખું જાણે છે, સુખી ચો કનક જાતે. કનક એટલે કંચન, સોનું. સોના ને જે કાદવ જેવું જાણે છે, સોનું કાદવનું જેટલું મૂલ્ય છે એટલું જ્ઞાનીની નજરમાં સોનાનું મૂલ્ય છે. હવે લોકો પૂછે છે કે જ્ઞાની અપ્રમાણિકતા કરે કે નહીં. જ્ઞાનીને ઓળખીને પ્રશ્ન પૂછે છો કે તમે જ્ઞાની એવું નામ બોલતા આવ્યું છે એટલે પ્રશ્ન પૂછે છો? કે સોનાને તો કાદવ સરખું જાણે છે, રાજગાદીને નિજ પદ સરખી જાણે છે. નરેશ પદ, નરેશ પદ છે રાજગાદી. રાજગાદીને કેમ જાણે છે? પોતે પરમેશ્વર સ્વરૂપે છે, એના કરતા ઊંચું છે રાજગાદી. તો ઉલટાનું નીચું પદ છે રાજપદ, તો ઉલટાનું નીચું પદ છે. હકીકતે જાણે છે, કલ્પના નથી કરતા, હકીકતે જાણે છે. કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. નીચસી મિતાઈ. શું? કોઈની સાથે રાગ કરવો, રાગથી સંબંધ જોડવો, એટેચમેન્ટ રહેવું, મને આ એક ચીજ, આ એક વ્યક્તિ મને બહુ વાલી લાગે. દીકરા ઉપર એટલો પ્રેમ નથી, પણ દીકરાના દીકરા ઉપર તો એટલો પ્રેમ છે. શું? મરણ જેવું જાણે છે. એ પ્રકાર જ્ઞાનીને હોતો નથી. કોઈના પ્રત્યે સ્નેહ નામ રાગ કરવો તેને મરણ સમાન જાણે છે, અને મોટાઈ ના દેખવાની ગાર જેવી જાણે છે. ગારની અંદર છાણ હોય છે, ઘોડાની લાદ હોય છે અને માટી હોય છે. ખરે પેલા ફ્લોરિંગમાં ગાર થતી હતી, ગારનું લીપણ થતું હતું. એને ક્યાંય પૈસા ન લાગે, છાણ લેવા જાય તો ક્યાંય પૈસા લાગે ને, લાદના પૈસા લાગે. માટી ગામના પાદરથી ઊંડો ભરીને ખોદી આવે, એક જ જીવના પૈસા ન લાગે. આટલું માન આપે એની એની આટલી કિંમત છે. જ્ઞાને માન સન્માન કરે ત્યારે કહે છે કે ગુરુ વાય જાતે ગાર છે. આ ગુરુ વાય તો બધી ગુરુ 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 સદગુરુ 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 ને પગે લાગે, પણ સદગુરુ કહે છે આ બધી ગાર છે. સદગુરુ નજરમાં એ બધી ગાર નો પિંડલો છે, એમાં કાંઈ નથી. મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. ઝેર સી જોગ જાતે. ચમત્કાર લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ કાંઈ પ્રગતિ હોય તો એને શું જાણે છે? ઝેર જાણે છે. કેમ કે એનો પ્રયોગ કરે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, જે અંદરથી અમૃતનું ઝરણું છે એ બંધ થઈ જાય. જ્ઞાનીને બુદ્ધિ સિદ્ધિ, જ્ઞાનીને પણ પ્રગટ છે, જ્ઞાનીને પણ હોય છે, પોતાને પણ છે. અમે એક જગ્યાએ સ્વીકાર કરી લીધો છે વાત વાતમાં, એવું કાંઈક છે, પણ અત્યાર સુધી ધ્યાન ગયું નથી એટલે પ્રયોગ તો પ્રયોગ ક્યાંથી હોય? અમારું લક્ષ્ય જ નથી ગયું પછી અમે પ્રયોગ ક્યાંથી કર્યો? એનો પ્રયોગ કરવાનો પ્રશ્ન રહેતો નથી. અને ચમત્કારમાં ક્યાંય ધર્મ નથી, ક્યાંય આત્મા નથી, કે કોઈ આત્માનો ધર્મ નથી. એમાં શાંતિ તો નથી, પણ ઝેર ભર્યું છે. શું ભર્યું છે? ઝેર ભર્યું છે. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. આ બીજા છાપ પાડે છે ને બધા ચમત્કાર કરી કરીને. એ જ્ઞાનીનો માર્ગ નથી, જ્ઞાનીની દશા નથી. જ્ઞાની હોય એવું કદી કરે નહીં. સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે. કઈ રીતે સિદ્ધિ પૂર્વક ના યોગે ઉત્પન્ન થયું હોય તો એ બધું દુઃખનું નિમિત્ત જાણે છે. અસાતા જેમ દુઃખનું કારણ છે એમ એના ઉપર લક્ષ જવું અને લક્ષ ખેંચાવવું. સૌ ધર્મેન્દ્ર સમ્યક દ્રષ્ટિ એકાવતારી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. પોતાના ઇન્દ્રાસન ઉપર બેસવા જાય અથવા વગર બેઠે પેલા વિકલ્પ ઉઠે કે હવે સભાનો સમય થઈ ગયો, સભા ભરાઈ ગઈ હોય, પછી ઇન્દ્ર મહારાજ આવીને પધારે, બધા ઊભા થઈ જાય, પણ એ પેલા ને વિકલ્પ આપે ઇન્દ્રાસન ઉપર જવાનો, એને અશાતા થાય. દૈવી રત્ન જડિત સિંહાસન હોય, સ્વામિનારાયણ ભાઈ કઈ નથી એવી ધાતુ હોય ત્યાં. અહીંયા સોના ની ધાતુ છે, મનુષ્ય લોકમાં ત્યાં બીજી જાતની ધાતુ છે બધી. વિકલ્પ નું દુઃખ લાગે છે, જાણે પૂરી છરો મૂક્યો, છરો માર્યો હોય. સિદ્ધિ વગેરે ઐશ્વર્ય ને અસાતા સમાન જાણે છે. બનાસીદાસે ક્યાંથી ક્યાંથી કહી દીધું છે? સમયસારમાં છે ક્યાં એ વાત? આગમ ઉપરાંત ની વાતો કરી છે કે નહીં? જગતમાં પૂજ્યતા થવા આદિ ની, પૂજ્યતા થવા આદિ ની હોશ ને અનર્થ સમાન જાણે. લોકો મને પૂજે, ભગવાન આપે, એને એક જાતનો અનર્થ જાણે છે. અર્થ વગરની વાત છે, વ્યર્થ વાત છે, એમાં કાંઈ માલ નથી, એ વસ્તુ જ નથી એવું જાણે છે. પૂતગળની છબી એવી ઔદારિક કાયાને રાખ જેવી જાણે છે. ભવિષ્યમાં રાખ થવાની છે ને, એટલે એ ઉત્તર પર્યાયને અહીંયા વર્તમાનમાં જોઈ લે છે કે આ કાયા છે રાખ જેવી જાણે છે. જગતના ભોગ વિલાસ ને મૂંઝાવા રૂપ જાળ સમાન જાણે છે. જ્યાં મિથ્યા દ્રષ્ટિ જીવ એકાકાર થઈને આત્માનું વિસ્મરણ કરી જાય છે, જ્ઞાની પુરુષને એવા ભોગ વિલાસના ઉદય કાળે મૂંઝવણ થાય છે. મોહની મૂંઝવણ કહે છે આને. જેમ કોઈ નાક દાબી દીધું હોય અને શ્વાસોશ્વાસ ન લઈ શકાય અને અંદર મૂંઝાઈ જાય, એવું અંદર મૂંઝવણ ઊભી થાય. જગતના ભોગ વિલાસને મૂંઝાવા રૂપ જાળ સમાન જાણે છે. ઘરવાસ ને ભાલા સમાન જાણે છે. ભાલો ભાલામાં ભોંકે એવી રીતે ઘરમાં જયારે ભાલા ભોંકાતા હોય એવું લાગે છે, એટલે છૂટું છૂટું થઈ ગયું છે. અપૂર્વ અવસરની ભાવના છે ને, એટલે ઘરમાંથી નીકળવું નીકળવું થઈ ગયું છે. ક્યારે હું બધા બંધન ને છેદીને મહાપુરુષના પંથમાં ક્યારે વિચરું, એટલે ઘરમાં રહેવું એ ભાલા ભોંકાય એવું લાગે છે. કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. ઘરના કામકાજ કરવા પડતા હોય એ કાળ જેવા લાગે છે. કામ માથે આવી પડે તો જાણે અમે યમદૂત આવ્યો હોય એવું લાગે. આ ક્યાં ભારે ઉપાધિ કરવી છે? કુટુંબના કામને હોશથી કરવાના બદલે એને મૃત્યુ સમાન જાણે છે. લોકલાજ વધારવાની ઈચ્છા ને મુખની લાળ સમાન લોકલાજ લાળ છે. જગતમાં આબરૂ આપણો વ્યવહાર બરાબર સચવાય તે બધાની સાથે તેમ બરાબર વ્યવહાર સાચવવો જોઈએ, એ મોઢાની લાળ જેટલી એની કિંમત છે. એ વ્યવહાર પાછળ માણસ એટલો ખેંચાય છે, એટલો ખેંચાય છે કે પરમાર્થ ને ગૌણ કરી જાય છે લોકલાજ ખાતર. તો શું કહેશે? તમે ફલાણે જવા માંડ્યા, તમે આ જગ્યાએ જાઓ છો, તમે ફલાણાનો શું કરો છો, એ લોકો કહેવામાં છે, લોકોમાં લાજ રહેશે નહીં કે હું લાજ રહેતો રાખવી નથી. નરસિંહ મહેતાનો બહુ સારો દ્રષ્ટાંત છે. નરસિંહ મહેતાને લોક લાજ નહોતી એમ કહેવા દીધું કે ઘરે મહેમાન આવ્યા હોય એમના પત્ની એને એમ કે જરાક બજારમાંથી તેલ બે લઈ આવો, પૂરી તળવી પડશે. ગરીબાઈ ઘણી હતી એટલે એવું તે જોઈએ લાંબુ પડે કે શેર તેલ દે આવો તપેલી અને હાથમાં પકડાવે મહેતાજીને. જ્યાં ચોરે જાય ને અમને ચોરે ભજન થતા હોય તો એ તપેલી બાજુમાં મૂકીને ભજનમાં લાગી જાય. ઘરે રાહ જોયા જ કરે, મહેમાનને જરાક તકલીફ પડે પણ ખબર પડે છે ઘરે મહેમાન હોય ત્યારે તો તમે જરાક ભજન કરવા ન બેહો, એટલું એટલું તમારે નહીં રાખવાનું ને પણ હું ભૂલી જઉં છું. કેટલો વખત જાય એ હું ભૂલી જાઉં. એટલે એમાં આગ્રુ જશે એ વાત કાંઈ એમને નહોતી. લોકલાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે. કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે. નાકમાંથી કફ નીકળે અને જેમ કોઈ ફેંકી દે છે. એવી રીતે પુનિરાવદીને જે વિષ્ઠા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. બનારસીદાસ જ્ઞાની જ્ઞાનીને વંદના કરે છે. એટલા માટે આ પદ એમને લીધું છે. જ્ઞાનીને તો કાબળ તો ઉલટું છે. તમારો દેહ છૂટતી વખતે ક્યાંય પણ ઉપયોગ રહે કે જીવ જાય ન બનવું જોઈએ. આ પ્રસંગ સુધારી લેવાનો છે તમારો. એટલા માટે આ પત્ર લખ્યો છે. ક્યાંય પણ જરા સરખો પણ વિકલ્પ ન જાય. સ્વરૂપ પૂનમ પહેલા ચાર પાંચ દિવસે દર્શન સત્તર સાતક દિવસે લગભગ આઠમ નો જેઠ સુધી આઠમ નો લગભગ સમય દર્શન પછી આ પ્રમાણે પત્ર લઈ છતાંય તે એ પ્રસંગ એવો છે કે ત્યાં ચૂક થાય તો મોટું કારણ છે, ને ત્યાં ચૂક ન થાય એ મોટું કારણ છે. મરણ પ્રસંગે સમાધિ મરણ થાય એનું પણ બહુ મોટું છે. અરે મરણ પ્રસંગે આત્માનું સ્મરણ થાય તો એનું ફળ ઘણું છે. આપણે ત્યાં આત્મસ્મરણ કરાવે છે. અને એ જ એમણે શિક્ષા આપી છે કે કોઈ અર્થે વિકલ્પ નહીં આણતા, અસંગપણું જ રાખશો. કોઈના માટે ઘરના એક પણ સભ્યનો વિકલ્પ નહીં રાખતા. પૈસાનું શું થશે, છોકરાનું શું થશે, આર્થિક સ્થિતિ નબળી હશે તો બાળકોની આગળ કેવી રીતે દશા થશે, એ કાંઈ કોઈના અર્થે વિકલ્પ નહીં રાખતા. બધા સાથે આ આત્માને કોઈ સંબંધ નથી. હવે હાલ્યો અહીંથી એનો અર્થ નહીં છે કે કોઈ સંબંધ હતો જ નહીં, માટે છે જ નહીં, હતો જ નહીં માટે છે જ નહીં. માયનો તો ખરું કોઈ મોટી ભૂલ હતી. બાકી ખરેખર કોઈ સંબંધ કોઈની સાથે કોઈ આત્માને છે જ નહીં. હા બિલકુલ, નજર અમે રાખીને એ નક્કી કરવાનું છે કે આમાં કેમ મારા મન થાય છે. સ્વતંત્ર જગતનો પદાર્થ છે એ પણ પરિભ્રમણ કરતો જીવ, યોગાનુયોગ સંયોગમાં આવી ગયેલો જીવ છે, બીજા જીવને આ જીવમાં કઈ ફેર નથી, ફેર લાગે એટલે આ આત્માની ભૂલ છે, જેટલો ફેર લાગે એટલે આ આત્માની ભૂલ છે, બીજું કઈ નથી. એકદમ આત્મા જે સ્વરૂપ છે અસંગ છે, એ અસંગ માન સ્વરૂપ થી આત્મા અસંગ છે, કોઈની સાથે સંગ થાય એવું સ્વરૂપ જ નથી, અસંગ તત્વ છે, એ અસંગ તત્વના ભાવમાં કોઈના અર્થે કઈ વિકલ્પ કરતા નથી. એ ભાવનામાં તો એમ લેવું છે કે મોક્ષ દશાની ભાવના છે, મૂલ્યાંકન છે કે આત્મ કલ્યાણ એ જગતના સર્વોત્કૃષ્ટ ચીજ છે. તેથી આત્મ કલ્યાણને મારે ક્યાંય ગૌણ કરવું નથી. જગતના કોઈ પદાર્થના કારણે મારે મારા આત્મહિતને ગૌણ કરવું નથી, એવું જે મૂલ્યાંકન, એ મૂલ્યાંકન માંથી જે ભાવના ઉત્પન્ન થાય છે નિરંતર રહે છે. મારું આત્મહિત સૌથી વધારે ઉત્કૃષ્ટ છે, એથી કોઈ ઉત્કૃષ્ટ પ્રસંગ નથી, આત્મહિત સિવાય કોઈનું વધારે મૂલ્ય નથી, એમાંથી સત્સંગની ભાવના જન્મે છે. કેમ કે આત્મહિતનું કોઈ એક કારણ હોય જગતમાં બહારમાં તો એક સત્સંગ જ છે. એટલે એમને 600મા એમ કહ્યું, 600મા જે 13મો આંક છે ને, 13મો પરિગ્રહ ઓળખાણ થવી જીભને દુર્લભ છે. એમાં બે વાત છે, એક તો સત્પુરુષ ને સત્સંગ નો બીજો ભાવ, એક સત્પુરુષ ને ઓળખાણ થવી દુર્લભ છે, એક બીજો કે સત્સંગથી આત્મકલ્યાણ થવાનો કેટલો અવકાશ છે, એવી જે સત્સંગની ઓળખાણ થવીને સત્સંગનું મૂલ્ય આવું એ બહુ દુર્લભ છે. કોઈ મહત્વની યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આજ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ, સાક્ષીભાવ એટલે ખાતરી પ્રતિભાવ ઉત્પન્ન થયો હોય, વિશ્વાસ આવ્યો હોય, તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. એક કામ પોતાના દોષ ક્ષણે ક્ષણે જોવા, બીજું કામ, ત્રીજું કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને દોષ જોવા. જોવા એટલું સામાન્ય નહીં, કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે જે દોષ થતા હોય એ કાંટાની જેમ વેદના આપવા વાળા લાગવા જોઈએ, જોઈને પરીક્ષણ કરવા એટલે એમાં રસ આવે નહીં. અને તે જ સત્સંગની પ્રાપ્તિ અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો સ્વીકારવો, કેટલો સત્સંગને મુખ્ય કરવો આનું નામ ઓળખાણ થઈ છે. સામાન્ય કારણ હોય અને સત્સંગ છોડી જાય એને હજી આત્મકલ્યાણ કરવું નથી એમ નક્કી થાય છે. શું દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ સત્સંગથી વિશેષ કોઈ પદાર્થને વિશે ભક્તિ સ્નેહ એટલે રાગ થવા દેવો યોગ્ય નથી એમ પ્રમાદે કરીને અથવા રસગારવાદી રસગારવાનો અર્થ અન્ય કામના રસને લઈને અન્ય કામના મહત્વને લઈને તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ મંદ રહે છે. આ તો પ્રમાદને કારણે એને સત્સંગ મળે તો પણ પુરુષાર્થ પડતો નથી, અને કાં તો એ વખતે ઉદયના કાર્યોમાં જે રસ હોય છે સત્સંગના સંકાળે ત્યારે પણ એને પુરુષાર્થ પડતો નથી અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણીને પુરુષાર્થ વીર્ય ગોપોમો ઘટે નહીં. આ એક બહુ સરસ પારિગ્રાફ સત્સંગનું જ્યાં સુધી આવું મૂલ્યાંકન નથી થતું ત્યાં સુધી આત્મહિતની ભાવના અને આત્મહિતની વિચારણા સફળ થવાની નથી, અથવા એ ભાવના ને વિચારણામાં કઈ માલ નથી ખોલી ચીજ છે. એટલે એમને કહ્યું છે કોઈને અર્થે વિકલ્પ પણ નહીં કરતા, એમ એકતા થવાનો પ્રશ્ન નહોતો એમને, પણ વિકલ્પ પણ ન કરતા, ચારિત્ર મોહનો પણ વિકલ્પ નહીં કરતા એમ કહેવું છે. દર્શન મોહ સહિતનો વિકલ્પ નહીં, ચારિત્ર મોહનો પણ વિકલ્પ નહીં કરતા, એકલા સ્વરૂપના લક્ષ્ય સ્વરૂપના માં લઈ લગાડી દીધો એમ કહેવું છે. જેમ જેમ સત્પુરુષના વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિ મિંજા રંગાશે, તેમ તેમ તે જીવ આત્મકલ્યાણને સુલભપણે પામશે એમ નિસંદેહતા છે. તમે વિકલ્પ કરશો નહીં, તમારા કુટુંબીજનો આત્મકલ્યાણને પામે એ વિકલ્પ હવે તમે નહીં કરતા, એ તો એને સત્પુરુષના વચનમાં પ્રતીતિમાં આવશે. જેમ જેમ એનો રસ ચડશે અસ્થિ મિંજા રંગાશે એટલે એનો સત્પુરુષના વચનોના પરમાર્થનો રસ ચડશે, તેમ તેમ તે જીવાત્મ કલ્યાણને સુગમપણે પામશે. તમારે વિકલ્પ કરવાની હવે જરૂર, તમે તમારામાં જ રહેજો, હવે કોઈનો વિકલ્પ કરતા નહીં. અસ્થિ મિંજા એટલે અસ્થિ એટલે હાડકા, આજ્ઞાથી અસ્થિ મિંજા રંગા છે. રોમે રોમે સત્પુરુષની આજ્ઞામાં આજ્ઞાંકિત પણ થવાનો એક પ્રકાર છે. આજ્ઞાને કેટલું પાલન કરે છે ને, આયુર્વેદનો વિષય છે. એક માણસ પૌષ્ટિક આહાર કરે, અથવા માનો કે આ ભસ્મ ખાય છે, તો મોટી કિંમતી દવાઓ ખાય છે ને, 5,000 રૂપિયા તોલા, 10,000 રૂપિયા તોલો, 25,000 તો 25, 50,000 રૂપિયા તોલો હાથી દવા વેચાય છે. એ ખાય તો એનો 21મી દિવસે લોહી થાય. ક્યારે થાય? એ હોજરીમાં ગયા પછી પર્યાયાંતર થાય છે, ખોરાકમાંથી લોહી બનવું પછી એમાંથી હાડકું થાય, અને એ હાડકાને ના જોડાણોને મજબૂત કરવા વાળી એની મીંજા હોય છે. મીંજા એટલે જોડાણ, જે માંસપેશીઓ હોય છે મીંજા કહે છે. એ હાડકા સાથે એકદમ ચોંટણી જોડાયેલી હોય છે, હાડકાનું સંરક્ષણ કરે છે. ત્યાં સુધી એ ખોરાક પહોંચો, ત્યાં સુધી અસ્થિ મિંજા સુધી ખોરાક પહોંચો એમ સત્પુરુષની આજ્ઞા ક્યાં સુધી પહોંચી એમ કે છે. અંદર ઉતરી ગઈ આટલી એમ કેવું છે. આજ્ઞાથી એના હાડકા ને મિંજા સત્પુરુષની આજ્ઞાથી એનો રંગ એના હાડકા ચડેલો છે. જેમ જેમ આજ્ઞાથી અસ્થિ મિંજા રંગાશે તેમ તેમ, એમનું તો કલમ છે ને, કોઈ કોઈ બરાબરી કરી શકે એવું નથી, એમની કલમની કોઈ બરાબરી કરી શકે એવું નથી. તેમ તેમ રીતે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે એ નિસંદેહતા છે, એમાં શંકા નથી. આવું થશે ત્યારે પામશે. તમારા વિકલ્પથી કોઈ પામે એવું કઈ નથી. એને પોતાને સંતોષની પ્રતીતિ આવે ને એની આજ્ઞામાં રહેવાનો ભાવ રહે એકાંતે, પછી એ કલ્યાણને પામે એ નિશંક વાત છે. એને નેત્ર કલ્યાણને પામે એ વાતમાં કાંઈ માલ નથી. ત્રંબોક મણિ આ એમના દીકરા છે, બે વગેરે મુમુક્ષુ ને એના દીકરાનો લેખ છો. ત્રંબોક ને મણિ તમારા પુત્રો ને એમનો લેખ એ મુમુક્ષુ છે એમ જુઓ તમે. શું દીકરા તરીકે ન જુઓ એને, જયારે પોતે છેલ્લે સાયલે આવ્યા ત્યારે બે ત્રણ દિવસ રોકાણા પછી ડર લઈ ગયા છે. આવી તરત થઈ ગઈ, બે ચાર દિવસ રોકાય પછી નક્કી કર્યું કે હવે ઈડર જવું છે. એ વખતે જે બે ચાર દિવસનો સમાધિ થયો ત્યારે એ લોકોનું ધ્યાન 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 ચાલુ છે. વાત આત્મકલ્યાણની છે અને આ વાતમાં કંઈક રસ લેવા જેવો છે. આ વખતના સમાગમમાં કાંઈક એમની અંતરથી ઈચ્છા થઈ છે કે આ બધું કાંઈક આપણે કામ કરીએ, એટલે એકદમ દશા વિશેષ ન થાય તો પણ કાંઈ આશ્ચર્ય નથી. એટલે એનો શરૂઆત છે, ઈચ્છા થઈ છે, ધ્યાન ખેંચાણું છે. એમની આગળની દિશા વિશેષ દિશા થવામાં તો વાર લાગે તો એ કોઈ સાધારણ સામાન્ય વાત છે, એમાં કઈ આશ્ચર્ય કરવા જેવું નથી. ખરા અંતઃકરણે વિશેષ સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. હવે શું કહે છે કે એમની શરૂઆત છે, શરૂઆત છે માટે વાર જ લાગે એવું કઈ નથી. જો જીવે પ્રગતિ કરવી હોય તો ખરા અંતઃકરણથી શુદ્ધ અંતઃકરણથી વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અંતઃકરણને તપાસવાનો મોક્ષ એ જરૂરી છે. ક્યારે? કે જો જીવને પૂર્ણ શુદ્ધતાનું લક્ષ્ય ધ્યેય ન થતું હોય એ વખતે એને પોતાના અંતઃકરણને તપાસી લીધી છે. કે ખરા અંતઃકરણે આત્મકલ્યાણ કરવું છે, શુદ્ધ અંતઃકરણથી આ વાત છે. જો શુદ્ધ અંતઃકરણથી એ વાત નથી તો એ નિયત ખેપનો વિષય થઈ જાય છે. જેમ કોઈ માણસ એમ કે પૈસા તમારા લેણા છે, મારે દઈ દેવા છે, પણ અંદરમાં દેવાની દાનત હોય કે એમ કે દઈ દેવાના છે, કાલ આવજો આપી દઈશ, કાલ આવે તો બીજો ધક્કો ખવડાવે, હવે બે દિવસ પછી આવે, બે દિવસ પછી આવે તો હમણાં તો જરાક તકલીફ છે, થોડાક દિવસ જવા હવે પાછો કાલ કરે, કેમ કે અંદર માં એની ઈચ્છા નથી, દેવાની અભિપ્રાય નથી, નિયત નથી. આ જીવને જે લક્ષણને ધ્યેય બંધાતું નથી એનું કારણ અંતઃકરણ શુદ્ધતામાં કઈક ગડબડ છે. એને સંસાર છે એટલે એને મોક્ષ જોઈતો નથી. બે અક્ષરમાં પ્રતિપક્ષમાં ઉભેલા છે. જે એને સંસાર જોઈએ છે એટલે કે સંસારમાં પરિણામ કરવું છે નથી, માટે લક્ષ બંધાતું નથી, ધ્યેય બંધાતું નથી. આ એક જે ન બંધાતું હોય તો શું કરવું એનો પ્રત્યુત્તર છે. જ્યાં સુધી જે ન બંધાય તો આ દિશામાં ખોજ કરવાની છે, અંતર ખોજ કરવાની છે, અંતરકરણ ને તપાસ. ખાતરે તારી નાના ત્યાં બગડેલી છે, પરમાત્મા ને છેતર પામાય છે, ગામ ને દુનિયા ને ભલે અત્યાર સુધી છેતરી, પણ તું તારા પરમાત્મા ને છેતરમાં, કારણ કે સર્વજ્ઞ તો બધું જાણે છે, એ પરમાત્મા છે, એ બધું જાણે છે, તારો આત્મા જાણે છે. બીજાને છેતરવાનો અપરાધ થોડો છે, પરમાત્માને છેતરવાનો અપરાધ મોટો છે. એવી ગંભીરતા લાવીને પણ શુદ્ધ અંતકરણથી જેને આત્મકલ્યાણ કરવું છે એને સહજ માત્રમાં એ લક્ષ બતાવાયું છે. ઐક્યતા છે. ફરી વાત તો શું છે કે અંતરકરણ શુદ્ધ થયા પછી તો એ કાંટાની જેમ દર્દ આવશે. જે વૃત્તિ ખેંચાય છે એમાં રસ આવવાને બદલે એનું દર્દ થશે. જરા કાંટો કેમ રહી ગયો છે? કાંટો તો ખેંચીને બહાર કાઢી નાખ્યો હતો, પણ અંદર ભટકી ગયો થોડો, એનું દર્દ થાય. એ જ્યાં સુધી એને ખોતરીને અંદરથી કાઢે નહીં, એને ખોતરતા રીતે વેદના થવાની છે. ગાડી ચામડી કુદરતી રીતે જોઈન્ટ થઈ જાય છે, અથવા આવી રીતે જોઈન્ટ થવાનો પરમાણુ એવી રીતે ખેંચાતા હોય કે જેને ઉપરથી બંધ કરી દે. પછી જમાનામાં વાળ પાસે જતા હતા, માણસ પાસે નખ કાપવાની એક મન જેવું આવે છે, એનાથી એ ફરતું ખોદી નાખે, ચામડીને કાપે, માઇનર ઓપરેશન જેવું છે, એમાંથી કાંટો કાઢી લે. એટલે એ કાઢવામાં ગરજ છે અને એ રીતે પણ ગરજ છે. વેદનામાંથી પસાર થવાનું છે, એ વેદનામાંથી પસાર થઈ પછી વિટમણા નથી, ત્યાં સુધી બુદ્ધિ વિટમણા છે. ત્યાં સુધી ગમે તે કરે, છાર ઉપર લીપણો તે હજાણો, બીજું કઈ નથી. ક્રિયાકાંડ કરે તો એ છાર ઉપર લીપણો છે, અને સ્વાધ્યાય કરે તો છાર ઉપર, ભક્તિ કરે તો છાર ઉપર, દયાદાન કરે તો છાર ઉપર લીપણો છે. મૂળમાં પાયો ન નાખે તો ચડતર છે, અહીંયા થતું નથી. માને કે હું ચણતર કરું છું, એ બધા રેતીના ઢગલા છે, બીજું કઈ નથી, કઈ રહેવાનું નથી. પાયો જ નથી પછી ચણતર થાય, વગર પાયે ચણતર થઈ થાય, રેતીમાં થાય ચણતર, વજન ના હોય એટલે સીધું ઢળી ઢળી પડે બધું. વાત છે, એનું દુઃખ થવું જોઈએ, એનું ખરેખર દુઃખ થવું જોઈએ. જે એકાકાર થઈ જાય છે એનું દુઃખ થવું જોઈએ. એકાકાની વેદના આ એક મહત્વનો વિષય છે. એ રીતે જો ખરા અંતઃકરણે કે આત્મહિતના વિષયમાં અંતઃકરણની ભાવનાથી જીવ સત્સમાન આશ્રય કરે તો તો જીવને ઉત્કૃષ્ટ દશા, ઉત્તમ મોક્ષની દશા, ઉત્કૃષ્ટ મોક્ષની દશા ઘણા થોડા કાળમાં પ્રાપ્ત થઈ જાય. એવું નથી કે શરૂઆત હોય એને વાર જ લાગે. વાર લાગે કોને? એનું અંતરકરણ શુદ્ધ અંતઃકરણ છે, મારે સત્સંગ કરવાનો છે, સ્વાધ્યાય કરવાનો છે, વાત જ ભૂલાઈ જાય છે. એ જીવ રૂઢિમાં આવી જાય છે. એટલે વર્ષો સુધી બીજી ક્રિયા કરે એમાં બીજી ક્રિયામાં ક્રિયાજળ થાય છે, એમાં આ વાંચન આદિ ક્રિયામાં જે ક્રિયાજળ થઈ જાય, જળ જેવો થઈ જાય, ક્યાંય જળને અસર ન થાય. જળનો અર્થ શું છે? જળને અસર ન થાય, મારા આત્માને અસર નથી થતી. વાત તો ઊંચા ઊંચી આવે શાસ્ત્રોમાં, તો સંતોષના વચનો એટલે ઉત્કૃષ્ટ દશા પણ અંતકાળમાં પ્રાપ્ત કરતી હોય તો ખરા અંતકરણે સત્સમાસ કરવો માટે બીજી રીતે કરે વખત જવાનો છે, એનો લાભ કઈ નથી. નથી લેવાનું તો પછી સત્સમાગમ છોડી દેવું એ વાત નથી. યોગ્ય પ્રકારે યથાર્થ પ્રકારે કરવાની વાત છે. પ્રકાર ભૂલવાનો છે, ભૂલ પટાવવાનો. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિશેની વૃત્તિ હોય, તમને સમજે લખે છે કે વ્યવહાર સંબંધી નહીં કે પરમાર્થ સંબંધી, હવે અત્યારે રાખવાની નથી. વ્યવહારની તો નહીં, પરમાર્થની એ નહીં એમ કે છે. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી એમને બલાલભાઈને કીધું હતું, કેવળ જ્ઞાન થશે તો તને બધું કહીશ. પછી એની એ વૃત્તિ અત્યારે જરૂર નથી. ધ્યાનકાળે મારે આને ઉપદેશ આપવો છે, મારે આને સમજાવવો છે, આનું આત્મકલ્યાણ થાય એની એક વાત કરવી છે. ધ્યાનકાળે કોઈ પર પદાર્થનું લક્ષ્ય નહીં, દેવગુરુ શાસ્ત્રનું લક્ષ્ય નહીં, શું તો નહીં પણ દેવગુરુ શાસ્ત્ર એ પોતાનો દેહ પરમાત્મા સિવાય બીજા કોઈ. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિશેની વૃત્તિ હોય બીજા જીવ પ્રતિ, તે ઉપશાંત કરી સમાવી લઈને જ્ઞાને કરીને શું સમા હટથી ઉપશાંત કરવો, એનો અર્થ કે હઠ નહીં, જ્ઞાને કરીને એને અંદર સમાવી લઈને કેવળ અસંગ ઉપયોગે અથવા પરમ પુરુષની ઉપર કરી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એવી અમારી વિજ્ઞાપના છે. શું શબ્દ વાપરો? વિજ્ઞાપન શબ્દ વાપરો. તમને જાણ કરવાનો ભાવ છે કે તમે અત્યારે પ્રસંગ ઉપયોગી રહેજો, આત્માના ઉપયોગને રાખજો, નહીંતર પરમ પુરુષની દશામાં આવી દશા હોય એમ કરીને એ સત્પુરુષની પરમાત્મામય દશા છે એ દશામાં ઉપયોગ લઈજો. પછી બીજું કંઈ એમાં ત્રીજી જગ્યા નથી. પછી શું? જો સ્વરૂપમાં ઉપયોગ ન રહે તો બહારમાં પરમ પુરુષની દશામાં સ્વભાવ પટે મંદ પુરુષાર્થનું સૂચક છે. સુગંધિજી સ્પષ્ટ કર્યું છે, મંદ દશા હોય આવો વિકલ્પ આવે, પછી અહીંથી મંદ દશા હોય તો પછી એ બીજાને કંઈક તમે મને સંભળાવો, મને કંઈક ધર્મ સંભળાવો. બાકી કુટુંબો ઉપર લક્ષ જાય એને તો મંદ દશા એ નથી. દેહાંત કાળે કુટુંબીઓ ઉપર લક્ષ જાય ત્યારે સમજવું કે હવે આની ગતિ સારી નથી, દુર્ગતિમાં જવા માંગીએ છીએ. એટલે બધી વૃત્તિ ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગે અસંગ સ્વરૂપના ઉપયોગમાં અથવા પરમ પુરુષને ઉપર કહે છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, એવી અમારી ભલામણ છે. આ વખતે આ પ્રસંગે આ અવસરે અમારી આટલી ભલામણ છે, કેમ કે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવો નથી. રાખવાનો અર્થ પણ નિરર્થક છે, વિકલ્પ રાખવાનો કોઈ અર્થ નથી.